તારીખ 4/11/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 199 અને 200 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલી મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 406
સ્વાનુભૂતિ દર્શન પાનો 185 પ્રશ્ન 334 પ્રશ્ન એમ છે ઉપદેશમાં એમ આવે કે પોતાના નાના અવગુણને પર્વત જેવડો ગણવો એટલે મોટો ગણવો અને બીજાના નાના ગુણને મોટો કરીને વળી એમ પણ આવે કે પર્યાયની પામરતાને ગૌણ કરીને પોતાને પરમાત્મ સ્વરૂપે જોવો આવા બંને કથનનું તાત્પર્ય શું છે શું છે પહેલી વાત છે પર્યાયને અનુલક્ષીને બીજી વાત છે સ્વરૂપને અનુલક્ષીને તો પર્યાયને અનુલક્ષીને એવો ઉપદેશ આવે કે પોતાનો નાનો અવગુણ હોય તો પણ મોટો જોવો ગૌણ ન કરવો મુખ્ય કરવો અને બીજાનો નાનો ગુણ છે એને મોટો ગણવો એવી રીતે બીજાના દોષને પણ ગૌણ કરવો અને પોતાના ગુણને ગૌણ કરવો એમ બે પક્ષ સામે સામે નહીં લેવા એવો ઉપદેશ પર્યાયને અનુલક્ષીને છે શાસ્ત્રમાં મળી પછી એમ પણ વાત છે કે આવી બધી જે પર્યાયની વાતો છે પર્યાયમાં પામરતા છે સંસારી જીવને એ ગૌણ કરીને પોતાને પરમાત્મ સ્વરૂપે જોવું પ્રશ્નકારનો પ્રશ્ન એમ છે કે વાત બંને વિરુદ્ધ દેખાય છે બંને વાત વિરુદ્ધ દેખાય છે તો આમાંથી કાઢવું શું અમારે તાત્પર્ય શું જોકે ઉપદેશના સર્વ વચનો શાસ્ત્રના સર્વ વચનો એનું તાત્પર્ય તો એક જ છે પ્રત્યેક શબ્દનું પ્રત્યેક ગાથાનું પ્રત્યેક પ્રકરણનું કે પ્રત્યેક શાસ્ત્રનું એક જ તાત્પર્ય છે આત્મકલ્યાણ હે વિરોધ એમ કે પર્યાયને ગૌણ કરવી રામ કહે છે કે તમારે પોતાના અવગુણને પર્વત જેવડો દેખવો મોટો દેખવો તો મુખ્ય થઈ ગયો દોષ મુખ્ય થઈ ગયો એમ હા એટલે તાત્પર્ય તો એક જ છે કે દોષને મોટો ગણીને પોતાના દોષને મોટો ગણીને પણ દોષનો નાશ કરવો છે અને પર્યાયને ગૌણ કરીને પોતાના સ્વરૂપને મુખ્ય કરીને પણ દોષનો નાશ કરવો છે તો તાત્પર્ય તો બદલાતું નથી તમે માલ ખરીદો છો ત્યારે પૈસા ઘણા આપી દો છો જેટલો માલ હોય એટલો ઘણો માલ લ્યો ઘણા પૈસા આપો માલ વેચો ત્યારે વેચાય પૈસા લ્યો છો તો માલ પૈસા દેવા અને પૈસા લેવાની પ્રવૃત્તિ તો વિરુદ્ધ છે તાત્પર્ય એક જ છે કે એમ એમ કરીને કમાણી કરવી છે તો તાત્પર્ય નથી બદલાતો પણ જેને તાત્પર્ય સમજાતું નથી એનું વજન કથન વિવિક્ષા ઉપર જાય છે એને એમ થાય છે કે એક કોરથી પર્યાયને ગૌણ કરવાની વાત છે બીજી કોરથી પર્યાયને મુખ્ય કરવાની વાત છે તો આનો મેળ ક્યાંથી ખાય છે અમારે મુખ્ય કરવી કે અમારે ગૌણ કરવી બેમાંથી એક કયો બે કેવી રીતે બને વિરુદ્ધ વાત અરે ભાઈ મુખ્ય કરતા પણ આત્મકલ્યાણ છે ને ગૌણ કરતા પણ આત્મકલ્યાણ છે એવી કળા શીખી લે એમ કે છે બંને છે અને બંનેમાં આત્મકલ્યાણ થાય છે એ વાત સમજી અને એ પ્રકારે પ્રયોગ કર બે વાતનો એમ કેવો છે એના બદલે કથન કેમ વિરુદ્ધ આવ્યું એની માથાકૂટમાં ક્યાં ઉતર્યો એટલે જેનું વજન આત્મકલ્યાણ ઉપર નથી, અથવા આત્મકલ્યાણ એવું જે તાત્પર્ય એના ઉપર જેનું વજન નથી, એનું વજન બીજી બીજી રીતે ચાલ્યું જાય છે. અને એ ખોટી રીત છે, એ ખોટી રીતે પોતે સૂક્ષ્મ જ્ઞાનને ગૂંચવાણ, સૂક્ષ્મ જ્ઞાનમાં ગૂંચવણ ઊભી કરે છે, ખોટી રીતે સૂક્ષ્મ જ્ઞાનમાં ગૂંચવણને ઊભી કરે છે. કેમ કે જો એ પ્રકારે જો વિચારે તો બહુ જ ગૂંચવણો ઊભી થવાની છે. એવા તો હજારો કથનો મળશે. અને બીજું, જેટલા જ્ઞાનીઓ છે એ બધાની વાત જુદી જુદી તને લાગશે. તને તું એમ કહીશ કે ભાઈ એ જ્ઞાની આમ કહેશે, બીજા જ્ઞાની આમ કહેશે. હા, એ ન જોવે એટલે એ તો પોતાને ગૂંચવણમાં નાખવાની વાત છે. શાસ્ત્રમાં એવું દ્રષ્ટાંત આવે છે કે આ બધી જે કથનોની વાતો છે ભિન્ન ભિન્ન પ્રકારની, એ સૂતરના ફાળકા જેવી છે. કેવી? સૂતરનો ફાળકો. સૂતરનો ફાળકો જો ઉખેડતા ન આવડે તો એ સૂતર ગૂંચવાય અને કામમાં ન આવે. સૂતરની લંબાઈ ઘટતી નથી, વજન ઘટતું નથી, પર્યાય ફેર થાય છે. ગૂંચવાયેલું સૂતર અને સીધું સૂતર, પર્યાય ફેર છે, સૂતર સૂતર છે. આ બધું એવું છે. જો તને સળવું પડે તો એવું સુગમને સહેલું છે કે તું તરી જ આત્મકલ્યાણ કરજે, નહીં તો તું એમાં ને એમાં ગૂંચવાઈ જઈશ. મોટા ભાગે બુદ્ધિવાદી જીવો છે એની એ હાલત થાય છે. ભાવનાવાદી પણ હોય. અત્યારે બુદ્ધિવાદનો જમાનો છે એ વાત ઠીક છે. બહુભાગ લોકો બુદ્ધિવાદી છે એ ઠીક છે. પણ આત્મકલ્યાણની ભાવનાવાળા, ભાવનાની પ્રધાનતાવાળા જીવો પણ હોય છે. એ મનુષ્યો જ છે, એ મોક્ષો જ છે. અને આત્મકલ્યાણ કરી જાય છે, ઉડારી જાય છે, એનું સૂત્ર ગૂંચવાય છે. આવું છે. તો આપણે નીતિ વિષય સ્પષ્ટતા આપી, કથનની સ્પષ્ટતા તો બેનશ્રી આપશે બે બાજુની, પણ કોઈ પણ કથનને સમજવાની નીતિનો નિયમ શું હોઈ શકે? કે આત્મકલ્યાણ એવું જે તાત્પર્ય તેને અનુલક્ષીને, તેને મુખ્ય રાખીને વિચારવું જોઈએ. તો ગૂંચવણ નહીં થાય અને સમૂહ સૂત્ર બધું ઉતરી જશે, નહીં તો એ જ સૂત્ર ગૂંચવાશે અને નીકળવું મુશ્કેલ પડશે, એમાંથી સમાધાન નહીં આવે જલ્દી. સમાધાન, ચૈતન્ય દ્રવ્ય કે જે અખંડ પરિપૂર્ણ અને શાશ્વત છે તેની દ્રષ્ટિ કરવી અને પર્યાયમાં અધુરાશ છે તેનું જ્ઞાન કરવું. આપણે એક નીતિ વિશે એક ઉપદેશ થયો. જે પોતાનું મૂળ ચૈતન્ય સ્વરૂપ છે એની મુખ્યતા તો ક્યારે પણ અભિપ્રાયમાંથી છોડવાનો પ્રશ્ન રહેતો નથી. ભલે પર્યાયની મુખ્યતાની ગમે તેટલી વાતો શાસ્ત્રમાં આવે કે જ્ઞાની કરે કે મુમુક્ષુ કરે, તો પણ ક્યાંય પણ એમ લેવાનું નથી કે પર્યાયને ગૌણ કરી નાખવાની છે, દ્રવ્યને ગૌણ કરી નાખવાનું છે, સ્વરૂપને ગૌણ કરવાનું છે, એ વાત ક્યાંય નથી. તો કે પર્યાયની વાત છે, એનું શું કરવું કે એનું જ્ઞાન કરવું. જ્ઞાન કરવું એનો અર્થ કે એને ગૌણ રાખવું. અને દ્રષ્ટિ કરવી એનો અર્થ કે મુખ્ય રાખવો. મુખ્યની દ્રષ્ટિ હોય, દ્રષ્ટિ હોય એનો, એની મુખ્યતા હોય. બાકી જાણવાનો વિષય, જ્ઞાન કરવું એટલે જાણવાનો વિષય છે, તો પર્યાય તો જાણવાનો વિષય છે. તો કોઈ એમ કહી શકે કે પર્યાય તો સુધારવાનો વિષય છે. શું સુધાર તો પર્યાયમાં કરવાનો છે? તો કે સુધાર પણ આ રીતે થાય છે, દ્રવ્યને મુખ્ય કરો અને પર્યાયને ગૌણ કરો તો સમ્યક પ્રકારે સુધાર થાય છે, નહીં તો સુધાર યથાર્થ પ્રકારે કે સમ્યક પ્રકારે નથી થતો. એટલે પર્યાયને સુધારવાનું પ્રયોજન પણ આ જ પ્રકારે છે, આ જ રીતે થઈ શકે, બીજી રીતે ન થઈ શકે. શું હા, એટલે એ ખ્યાલમાં રહેવું જોઈએ. પર્યાયને મુખ્ય કરતા પર્યાય નહીં સુધરે, એ ખ્યાલમાં હોવું જોઈએ. એટલે ચૈતન્ય દ્રવ્યનો આદર કરવો અને વર્તમાન પર્યાયનું ને જ્ઞાન કરવું. એવી રીતે ભિન્ન ભિન્ન અપેક્ષાઓમાં પણ ક્યારે કઈ વાતને આદરવી અને ક્યારે કઈ વાતનું જ્ઞાન કરવું, એવી વહેંચણી કરવાની સૂઝ પોતાને હોવી જોઈએ. એ પ્રકારની વહેંચણી કરવાની સૂઝ પોતાને હોવી જોઈએ. જ્ઞાન કરવું એટલે જાણી લેવી કે એમાં શું સુધારો છે, વધારો છે, શું ઘટાડો છે, શું ફેરફાર છે, એ જાણી લેવું. એનું સામું, એની સામું ન જોવું એમ નથી કહેતા, એને જાણી લેવું. અને એ સહજ જણાય છે, જે જીવ દ્રવ્ય સુધી અંદર જાય છે એને વર્તમાન પર્યાય જણાઈ જાય છે. કેવી રીતે? કે કોઈ માણસ કૂવાના તળિયેથી તાગ લેવા જાય, એ ઉપલી સપાટીને અડ્યા વગર કેવી રીતે જાય? પહેલાં જ ઉપલી સપાટીને અડીને પછી નીચે જશે. એમ પર્યાય ઉપલી સપાટી છે ને, દ્રવ્ય તો એનું ઊંડાણ છે. દ્રવ્ય સુધી જવાવાળો પર્યાયને ન જાણે એમ ન બને, એ પર્યાયનું જ્ઞાન તો થઈ જ જશે, અને થાય તો એનો વાંધો પણ નહીં હોવો જોઈએ. શું સાધક દશામાં દ્રષ્ટિ અને જ્ઞાન સાથે હોય છે, બે ગુણ છે જુદા જુદા, અને બંને એક સમયે પરિણમે છે. દ્રષ્ટિ દ્રવ્યને અવલંબે છે અને જ્ઞાન દ્રવ્ય પર્યાય બેને જાણે છે. પછી એવું નથી કે એકલી પર્યાયને જ્ઞાન જાણે છે, જ્ઞાન તો દ્રવ્ય પર્યાય બેને જાણે છે, અને બેને જાણતા જ દ્રષ્ટિ અનુસાર દ્રવ્યનો વિષય મુખ્ય થાય છે, પર્યાયનો વિષય ગૌણ રહે છે. જો દ્રષ્ટિ પર્યાય ઉપર હોય તો પર્યાય ગૌણ થાય, અને દ્રવ્યનો વિષય સામે આવે તો પણ ગૌણ થઈ જાય, પર્યાય નથી થઈ જાય. કેમ કે જેની દ્રષ્ટિ એની મુખ્યતા, જેની દ્રષ્ટિ એની મુખ્યતા. સાધક દશામાં દ્રષ્ટિ અને જ્ઞાન સાથે હોય છે. દ્રવ દ્રષ્ટિએ હું પૂર્ણ છું, હું અનાદિ અને પરિપૂર્ણ પ્રભુતા સ્વરૂપ છું. આ રીતે પ્રભુતા સ્વરૂપ આત્માને લક્ષ્યમાં રાખીને પર્યાયમાં હું અધૂરો છું તેમ અધૂરાનું જ્ઞાન સાધકને રહે છે. સાધકને જોઈએ ઉપલી સપાટી છે, એ સાધકને એ જ્ઞાન જોઈએ છે. શું દ્રવ્યને અવલંબા વાળાને પર્યાયનું જ્ઞાન હોય જ, કે મારું પર્યાયમાં શું હાલત છે, ન હોય એવું ન ખબર ન પડે, ખબર ન હોય એવું ન બને. હવે શું થયું જુઓ,
પર્યાય
હા, પર્યાયમાં સાધક અધૂરો છે, વિતરાગતા થોડી થઈ છે, જ્ઞાન પણ અલ્પ છે, સુખ પણ અલ્પ છે, અધૂરા પણ અલ્પ છે. હવે શું શું અહીંયા જુઓ, નવો મુદ્દો આ વિચારવા જેવો છે. સ્વરૂપે પૂર્ણ છો અને પર્યાયમાં અધૂરો છો, ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી ઊભી થઈ. પોટેન્શિયલ ડિફરન્સ ખ્યાલમાં આવ્યો પોતામાં ને પોતામાં. આ વૈજ્ઞાનિક પરિસ્થિતિમાંથી પુરુષાર્થ કેવી રીતે ઊભો થાય છે કે ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી પ્રોડ્યુસિસ વેલોસિટી. આ તો ભૌતિક વિજ્ઞાનનો પણ આ નિયમ છે. મારે કેટલું બાકી છે એ ડિફરન્સ ખ્યાલમાં આવે તો પુરુષાર્થ ઉપડે. પુરુષાર્થ ઉપડે, સીધી વાત છે. ઉપરથી પાણી આવે, મને અહીંયા ઊંચા મકાન છે, નીચેવાળાને ફોર્સ વધારે હોય. 14મા માળાને જે ફોર્સ હોય અને 4થા માળે ફોર્સ હોય એમાં ફરક ખરો. ક્યાંથી ફોર્સ આવ્યો? ડિફરન્સ ઓફ પોટેન્શિયલ રીતે ડિસ્ટન્સ છે. ફોર્સ આવવાનો એમ. પુરુષાર્થનો ફોર્સ ક્યારે આવે? દ્રષ્ટિમાં પૂર્ણ સ્વરૂપ હોય તો આવે. એકલી પર્યાયની અધુરાશને પર્યાયનો અવગુણ જોવે તો જોર નો આવે. વૈજ્ઞાનિક છે આ તો. બેઝિક ડિફરન્સ એમ છે કે જ્ઞાનીને અવલંબનભૂત વિષય જે દ્રવ્ય છે એ પ્રત્યક્ષ છે, એ પ્રત્યક્ષતાનું જોર વધારે આવે. મુમુક્ષુને પ્રત્યક્ષ નથી, એને ભાવનાનું બળ છે અને સમજણનું બળ છે અને અનુભવનું બળ છે. જ્ઞાનીને અનુભવનું બળ છે, એ બેઝિક ડિફરન્સ છે. ચોક્કસ ફરક પડે. હા, સાધકનો પુરુષાર્થ વધારે હોય છે, એટલો મુમુક્ષુનો પુરુષાર્થ થાય જ નહીં, અંદરથી આવે જ નહીં. તબક્કા ફેર છે એટલે વીર્ય ગુણનો એટલું પરિણમન પણ જોરદાર નથી અને જ્ઞાનમાં વિષય પણ પરોક્ષ પ્રત્યક્ષ ને પરોક્ષનો ફેર પડે. તમે ટીવી ઉપર ક્રિકેટ જુઓ અને ક્રિકેટના સ્ટેડિયમમાં જઈને ક્રિકેટ જુઓ, રસ શેમાં વધારે આવે? કે ટીવી ઉપર તમને 10 કેમેરાથી 10 એંગલથી દેખાડે, રિપ્લેસમેન્ટ પણ દેખાડે અને સ્લો મૂવમેન્ટ પણ દેખાડે. એ બધી વ્યવસ્થા ટીવીમાં છે, પ્લેગ્રાઉન્ડ ઉપર નથી, પ્રત્યક્ષતામાં નથી. છતાંય તમને રસ શેમાં આવે? કે સાબિત કરવાની જરૂર નથી કે લોકો મોટી રકમના પૈસા ખર્ચીને ત્યાં જોવા જાય છે. મુંબઈમાં ને મુંબઈમાં હોય તો તમને ખાલી પેટ્રોલ જ ભરે, પણ શારજા જવું હોય તો તમારે અહીંથી પ્લેનમાં જવું પડે, ત્યાં હોટલોના ખાવા પીવાના ખર્ચા કરવા પડે અને જેટલા દિવસ જાઓ એટલા દિવસ ધંધો તમારો બંધ રહે. આટલું બધું શું કરવા? વ્યવસ્થા તો ટીવી ઉપર વધારે સારી છે જોવાની, પણ પ્રત્યક્ષતામાં જે આનંદ છે, રસ છે, એ તો પરોક્ષતામાં નથી. પ્રત્યક્ષતામાં તો ફરક એ તો આપણે કોઈનો ફોટો જોઈએ અને પ્રત્યક્ષ આપણને એ વ્યક્તિ મળે. અને જેના ઉપર પ્રેમ હોય, પ્રીતિ હોય, પ્રિયજન હોય, એનો ફોટો જોઈએ, એની પ્રત્યક્ષ મળે કેટલો બધો ફેર, ફેર તો પડવાનો છે, પ્રત્યક્ષતાનો તો ફેર પડવાનો છે. પણ જ્ઞાનીને વસ્તુ પ્રત્યક્ષ છે, એનો પુરસાદ ઉછાળો ખાઈને આવે. મુમુક્ષુ દશામાં હજી પ્રત્યક્ષતા આવી નથી, વિચારથી સમજે છે, પરોક્ષપણે અનુમાન લગાવે છે, ભાવના ભાવે છે, એના પ્રમાણમાં પુરસાદ છે. એટલા માટે બેન્સરે પ્રશ્ન પૂછ્યો હતો, પ્રાંધાએ પૂછ્યો હતો, બેઠો કે જે દેશના લબ્ધિ છે અને સંસ્કાર છે, એ બે તબક્કા એવા છે કે પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં જ એ લાભ થાય. તે જ જ્ઞાનીના કે તેથી મહાન જ્ઞાની હોય તો એના પરોક્ષ ઉપદેશમાં એ લાભ ન થાય. કેમ કે એક ચોથા ગુણસ્થાનવર્તી જ્ઞાની છે અને એક તેરમા ગુણસ્થાનવર્તી, તો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર. ગાયું કે એવો લક્ષ થયા વિના ઉગે અને આત્મવિચાર, એ પ્રત્યક્ષતાનું કોઈ ઓલ્ટરનેટિવ નથી. પ્રત્યક્ષ ચોથા ગુણસ્થાન હોય અને પરોક્ષ તેરમા ગુણસ્થાન, એનો ઓલ્ટરનેટિવ નથી. ત્યારે પ્રાણભાઈ પ્રશ્ન એમ ઉઠાવ્યો, કેમ કે ગુરુદેવ અત્યારે નથી, પણ અમે ગુરુદેવને સાંભળ્યા છે પ્રત્યક્ષ, ત્યારે અમે કંઈ કામ કર્યું નથી. હવે અત્યારે એમને ટેપ સાંભળીએ, અમે સાંભળીએ છીએ, પણ તમને દેશના લગભગ થાય કે ન થાય, સંસ્કાર મળે કે ન મળે, ના પાડી. એવું નથી કે બેનશ્રીને ગુરુદેવ પ્રત્યે બહુ ભક્તિ છે એટલે બધી વાતમાં હા પાડી દે, એવું નથી. અહીંયા સિદ્ધાંતની ચર્ચા ચાલે છે. ટેપમાં તો ગુરુદેવનો જ અવાજ છે, ટેપમાં એમ જ બોલવાના છે કે આ જુઓ આત્મા. પછી બીજો પ્રશ્ન પૂછો કે એમની વિડીયો હોય તો ઠીક, વિડીયોમાં જોવાય છે. અમે એમને જોવાના જ હતા, એમના શરીરને અને એમના હાવભાવને, તો શરીરના હાવભાવ બધું ચેષ્ટા દેખાય છે, આખથી જુએ છે ને કાનેથી એ જ વાણી સાંભળીએ છીએ, સેમ અવાજ. તો અમને દેશના લગ્નને સંસ્કાર મળે કે ન મળે, તો કે ન મળે, ના પડે. કેમ કે પ્રત્યક્ષની કોઈ અવેજી જ નથી, પ્રત્યક્ષના અવાજમાં કાંઈ અવેજમાં બીજું કાંઈ ચાલે નહીં એમ કહે છે. આ સત્સંગનો મહિમા એટલા માટે જ્ઞાનની કહેવાય છે કે એનો કોઈ બીજો પર્યાય જ નથી, પ્રત્યક્ષનો કોઈ બીજો પર્યાય નથી. અસ્તિત્વ કામ કરે છે, જ્ઞાની મોજૂદ છે, એનું અસ્તિત્વ, એનું ચૈતન્ય મોજૂદ છે, ત્યાં હૈયાતી છે. તો વિડીયોમાં અને ટેપમાં પરમાણુની અવસ્થા છે, ગુરુદેવની અવસ્થા એમાં ક્યાંય નથી. અને પ્રત્યક્ષ પીડા છે, એમનું અસ્તિત્વ હૈયાતી છે. જાગ્રત ચૈતન્યનું ક્રિયાચેષ્ટિતપણું, એમ ક્રિયાચેષ્ટિતપણું નહીં, જાગ્રત ચૈતન્યનું ક્રિયાચેષ્ટિતપણું છે. એટલે કોઈ એમ વિચારે કે ભલે પરોક્ષ હોય એમને વાણીને વિડીયો તો છે ને, એને ગુરુદેવની હૈયાતીનો મહિમા નથી. એટલે ગુરુદેવનો જ મહિમા નથી, જળનો મહિમા છે. હવે ચર્ચા ચાલી ગયેલી છે, લાભ જ ન થાય દેશના લબ્ધિ અને સંસ્કારનો, લાભ ન થાય સામાજિક. આખી જિંદગી ભરે સાંભળ્યા કરે, તે પાંઈ બેહીને નજીક પાંઈ બેહીને આત્મા સાથે કેવી વાત છે કે આત્મા જ નથી, બાકી બધું છે, આત્મા નથી એટલે શું વાત કરી. પ્રત્યક્ષતામાં જે ભાવનાની ક્વોલિટી આવે ને એ પરોક્ષતામાં આવે નહીં એમ કે છે. એ ક્વોલિટી નો આવે એમ કેવું છે. બીજો દ્રષ્ટાંત, એક માણસને મીઠાઈ બહુ ભાવે, સવારમાં ઉઠે ને 25-50 મીઠાઈના નામ બોલવા માંડે. સરસ બોલવા માંડે ને, એવી ભાવનાથી બોલે, મોઢા ભાઈને પાણી આવે બોલતા બોલતા. પછી લુખું બોલે એમ નહીં કાંઈ, લાડવા આહા હા હા હા, મેસુબલા આહા હા, ગુલાબજામ એમ એમ કરતા હો, પેટ ભરાય કેટલું એ મને કહો. 50 મીઠાઈના નામ આ કરતો બોલે, મોઢામાં પાણી આવવાનું, પેટ ભરાય કેટલું. પેંડાનું એક બટકું મૂકે અને એ જે રસ આવે પ્રત્યક્ષ ચાખીને, એ બોલીને આવે અને એને મીઠાઈનો ભંડાર દેખાડે, તો દેખતો જાય ને બોલતો જાય, લ્યો હાલો બે, જોતો જાય ને બોલતો જાય, બહુ રસ આવે. જો થાળના થાળ ફેર્યા છે. પ્રત્યક્ષ ની અસર આવે છે, જે અસર પ્રત્યક્ષતામાં આવે છે તે અસર કોઈ દિવસ પરોક્ષતામાં ન આવે. એટલે અહીંયા જે સંસ્કાર પડે અને દેશના લબ્ધિ ઉત્પન્ન થાય એ પ્રત્યક્ષતામાં જ થાય, પરોક્ષતામાં સંભવિત નથી. ક્વોલિટી આવે જ નહીં અને એ બધી વાતો અનુભવ સિદ્ધ થયેલી હોવાથી શાસ્ત્રોમાં આવી છે. અનુભવ સિદ્ધ થયેલી વાતો છે, એમને કોઈ કલ્પના કરીને અનુમાન કરીને બેસાડી દીધેલી વાતો નથી, અનુભવ સિદ્ધ થયેલી વાતો. પર્યાયમાં પુરુષાર્થ કેમ થાય, સ્વરૂપમાં લીનતા કેમ થાય, સ્વાનુભૂતિની વિશેષ વિશેષ દશા કેમ થાય, અંદરમાં જ્ઞાયકની પરિણતિ વિશેષ કેમ થાય, તે માટે હું પર્યાયમાં પુરુષાર્થ કરું એમ પર્યાયને અનુલક્ષીને ભાવો આવે એનો કોઈ વાંધો નથી. એનો અર્થ એમ નથી કે પર્યાયની મુખ્યતા થઈને પર્યાય બુદ્ધિ દ્રઢ થશે, એ ભાવ આવવાના. પર્યાયમાં હું પામર છું અને વસ્તુ સ્વભાવે હું પૂર્ણ છું. આમ સાધક દશામાં દ્રષ્ટિ અને જ્ઞાન સાથે જ રહે છે, પૂર્ણતાની દ્રષ્ટિ છે અને અધુરાશનું જ્ઞાન છે. દ્રષ્ટિએ પૂર્ણ છું, પર્યાયમાં અધૂરો છું, કે બે સાથે હોય છે અને બે સાથે હોય એમાં કાંઈ વિરોધ નથી. કેમ કે એમ છે એમ, વસ્તુ સ્થિતિ પણ એમ છે. વળી બીજાના ગુણ જોવાથી પોતાને લાભનું કારણ થાય છે, બીજાના ગુણ જોવે તો પોતાને લાભનું કારણ છે, નુકસાનનું કારણ છે, અને બીજાના દોષ જોવાથી નુકસાનનું કારણ થાય છે. ન્યાય ઉલટો સૂટો પોતાના બીજાના માટે, પોતાના દોષ જોવાને ગુણ ન જોવો, બીજાના ગુણ જોવાને દોષ, ઉલટો સૂટો ન્યાય છે. માટે બીજાના ગુણને મુખ્ય કરીને તેના દોષને ગૌણ કરે છે. પોતાને પુરુષાર્થ કરવો છે માટે પોતાના અલ્પ દોષ ઉપર પણ નજર છે અને મારે પુરુષાર્થ કરવાનો ઘણો બાકી છે એમ જાણે. આ યથાર્થ છે. પોતે પોતાના દોષને લક્ષમાં લઈને ગુણને ગૌણ કરે છે. પોતાના હજી દોષ આવો છે, હજી દોષ આવો છે, હજી દોષ આવો છે, શું એમ પોતાના દોષને લક્ષમાં લઈને ગુણને ગૌણ કરે છે. બીજાના દોષ જોવામાં અટકવું તે સાધકનું કર્તવ્ય નથી. બીજાના દોષ જોવામાં અટકવું તે સાધકનું કર્તવ્ય નથી. શા માટે બીજાના દોષ જોઈને આપણે શા માટે અટકવું? મોટું અટકે ક્યારે? મુખ્ય કરે ત્યારે. દરેક વસ્તુ સ્વતંત્ર પરિણમે છે. જગતમાં અનંત જીવો છે અને દરેક જીવો પોતાની યોગ્યતા અનુસાર કોઈ વધારે દોષથી, કોઈ ઓછા દોષથી, કોઈ વધારે દોષથી, કોઈ ઓછા દોષથી સ્વતંત્ર પરિણમે છે. પોતાને નુકસાન થાય, પોતાના પરિણામ પોતાના પરિણામમાં દોષ ઉપજે. અને ગુણગ્રાહી દ્રષ્ટિને નુકસાન પહોંચે અથવા ગુણગ્રાહી દ્રષ્ટિ ન રહે નુકસાન, ઘણું નુકસાન. આ તો એમ કહે છે કે દરેક જીવ સ્વતંત્ર પરિણમે છે. આપણે કોઈની પંચાયતનું શું કામ છે? આપણે કોઈની પંચાયતનું શું કામ છે? એમાં તો અનંત જીવો છે, જીવન શું કોની કોની પંચાયત કરે છે? અને કરીશ તો તારા માટે તને પરિણમવાનો અવકાશ ક્યાં રહેશે? એટલા બધા તો જીવો છે, નુકસાન જ છે. લાભ તો નથી, ચોખ્ખું ચોખ્ખું નુકસાન છે. લાભ તો નથી, ચોખ્ખું નુકસાન છે. જ્ઞાયકનો જ્ઞાતા સ્વભાવ છે, પોતે જ્ઞાયક છે એનો જ્ઞાતા સ્વભાવ છે. માટે જ્ઞાતા રૂપે જોઈએ જાણ્યા કરવું, જ્ઞાતા રહીને જાણ્યા કરવું. જણાશે તને, એ એક સ્વાભાવિક છે કે જાણવાનો ગુણ છે, મતલબ તને જણાશે, પણ જ્ઞાતા ભાવે રહે. એથી આગળ ન જઈશ, જ્ઞાતા ભાવ છોડીને એથી આગળ નહીં જઈશ. જ્ઞાતાપણે રહીને જાણવામાં જ્ઞેય સહજ ગૌણ થઈ જાય છે, કેમ કે જ્ઞાતાની મુખ્યતા છે. પોતાની સાધક દશામાં પોતાના ગુણને ગૌણ કરી જે દોષ હોય તેને, એટલે અધુરાશને પણ મુખ્ય કરી, મારે હજી ઘણું કરવાનું બાકી છે એમ પોતે જોવે છે અને તે જાતનો પુરુષાર્થ ઉપાડે છે. પોટેન્શિયાલિટી જોઈને પુરુષાર્થ ઉપડે, ઉપાડે છે કે સહેજ ઉપડે એને, શું પણ આ રીતે પર્યાયને જોવાની રીત છે. પર્યાયને આ રીતે જોવાની રીત છે. તે સાધક બીજાના ગુણને મુખ્ય કરે છે. ગુણીશું પ્રમોદ, ગુણવાન પ્રત્યે એને પ્રમોદ આવે. કેવી રીતે? કે એક નાનો બાળક પણ હોય અને એમ લાગે કે જો આ તો નાની નાની ઉંમરમાં એના માટે ભલે કોઈ વિશેષ ગુણવાન કરતાં ઓછા ગુણો હોય તો પણ કન્સિડર કેમ કરે? નાની ઉંમરમાં આવા સરસ ગુણ છે એના માટે. એમ ગુણ પ્રત્યે, અલ્પગુણ પ્રત્યે પણ પ્રમોદ કરે. ઘણા જીવ એવા હોય છે સરળતા બહુ સારી હોય, સરળતા બહુ સારી હોય અને લોભ કે ક્રોધ કે એવી પ્રકૃતિ પણ હોય, ગુણ દોષ બે હોય એનામાં અને બેની તમને ખબર પડે શું થવું જોઈએ કે એના દોષને ગૌણ કરવો, અલ્પ ગુણને માફી કરવો, આ નીતિ હોવી જોઈએ જોવાની, તો નુકસાનથી બચાવીને લાભ થાય, નહીતર નુકસાન થાય, થાય છે ને થાય. સમાજમાં રહીએ છીએ એટલે સંપર્ક તો ઘણા સાથે હોય, વાત અનેક જીવોની અનેક પ્રકારની વાતો તો આવવાની. તમારી નીતિ શું છે સમજવાની? કોઈને દોષની વાત આવે, આપણે ગૌણ કરો, આ કાર્ય પદ્ધતિ આવી હોય, કોઈને દોષની આપણે ગૌણ કરો. ગુણની વાત આવી તો રસ લ્યો, સીધી વાત છે. ગુણની વાત આવી તો તમે રસ લ્યો, દોષની વાત આવે તો તમે નિરસ થઈ જાઓ. જો ઉલટું નેત્ર ઉલટું થશે કે દોષની વાતમાં તમે રસ લેશો, ગુણ તમને દેખાશે નહીં, હશે તો એ નહીં દેખાય, પછી પૂર્વગ્રહ બંધાઈ જશે. પૂર્વગ્રહ થઈ જશે, પૂર્વગ્રહ બંધાઈ જશે, અને વ્યક્તિગત શૈલ્ય રહી જશે કે આ તો આવો જ છે, આ તો આવા જ છે, અને એ શૈલ્ય તમારા પુરુષાર્થને ઉકળવા નહીં દે. પછી તમારે તમારો પુરુષાર્થ કરવો હશે, નહીં કરીશ. તમારે યાદ નહીં આવે તો એ જે શૈલ્ય કરી ગયું ને એ તમારા પુરુષાર્થને રોકી લેશે, એ શૈલ્ય તમારા પુરુષાર્થને રોકશે. એવું અંદરનું વિજ્ઞાન છે. શું પૂર્વગ્રહ છે એનું પોઈઝન બહુ મોટું છે. ગુણગ્રાહી દ્રષ્ટિ હોય તો ઘણો ફેર પડે, ઉલટું થાય છે. અને અહીંયા જે પૂર્વગ્રહ જે છે એમાં સિદ્ધાંત વિરુદ્ધતા શું છે ખબર છે? પૂર્વગ્રહમાં સિદ્ધાંત વિરુદ્ધતા શું છે? કે તમે પર્યાયને દ્રવ માન્યું છે, પર્યાય પલટતી ચીજ છે, દ્રવ પલટતું નથી. તમે એ જીવને એવો ને એવો ગણો છો જ્યારે જુઓ ત્યારે, જ્યારે તમારે એના ઉપર લક્ષ જાય છે ત્યારે તમે એને એવો જ ગણો છો, એટલે તમે પલટતી પર્યાયને સ્વીકારતા નથી અને પર્યાયને ધ્રુવ દ્રવ માની લીધું છે. આ સિદ્ધાંત વિરુદ્ધતા છે. આવા પ્રકારના જે પૂર્વગ્રહને કારણે વિપર્યાસો ઊભા થાય છે, એ વિપર્યાસો જીવના પુરુષાર્થને મારે છે. એટલે સમજદાર મુમુક્ષુએ એક ગાંઠ એવી મારવી જોઈએ કે કોઈ જીવનો મારે પૂર્વગ્રહ ન જોઈએ. કોઈ જીવ સંબંધી મારે પૂર્વગ્રહ, પૂર્વગ્રહ અભિપ્રાય પૂર્વક જ હોય છે, પૂર્વગ્રહ અભિપ્રાય પૂર્વક. અને એનો બહુ સરસ દ્રષ્ટાંત ગુરુદેવ પોતે, ગુરુદેવનો ઘણો વિરોધ કર્યો હોય, ગળા કાપ, અને એ જીવને એમ લાગે કે મારે મહારાજને સાંભળવા દેવા છે, તો ગુરુદેવને બીજી નજરે ન જોવે. એમ એવો વિરોધ કરનારો સાંભળવા આવવાનો છે, સાંભળવા આવ્યો છે બહુ કહેવાય. એના ઉપર એમને વિશેષ કરુણા રહેશે કે આ જીવ સત્ય સમજશે ને અંતકાળના નુકસાનમાંથી બચી જશે. તો ગુરુદેવ એને રિસ્પોન્સ આપે ચાલુ વ્યાખ્યાનમાં, કેમ ફલાણા ભાઈ આવું વસ્તુનું સ્વરૂપ છે, સમજવા જેવું છે. અને એવા દાખલા મહિના છે કે એને કાંઈક વાત કોઠે પડે એટલે ગુરુદેવ પાસે જઈને માફી માંગવા જાય, સાહેબ મારા આત્માએ તો બહુ ભૂલ કરીને આપનો વિરોધ કર્યો, અત્યારે પ્રત્યક્ષ આપનો પરિચય થયો ત્યારે કંઈક બીજી વાત લાગે છે, મારી મોટી ભૂલ મને સમજાય છે, હું તો ક્ષમાય આત્મા કરવા. ગુરુદેવ એક પાય ભાર પણ લીએ નહીં, કોઈ વાત અમારે કાંઈ નહીં આમ કરે, એ કાંઈ ગણવાનો નહીં, એ તો તમે અહીંયા આવી ગયા પ્રતિબંધ થઈ ગયું છે, કાંઈ નહીં એનું કાંઈ નહીં એમ કે તમે ભૂતકાળમાં જે કાંઈ ભાવો કર્યા એનું કાંઈ નહીં, અમારે કાંઈ નથી એમ કે, એનો અર્થ શું છે, અમારે એનું કાંઈ નથી. એટલા ઉદારચિત હતા એ, આ બધું નજરે જોયેલું ને, સાંભળેલી વાત નથી, પ્રત્યક્ષ જોયેલું, એવા ગુણ હતા. પૂર્વગ્રહ ન લે, પૂર્વગ્રહ રાખે નહીં, પૂર્વગ્રહ ન પછી એક તર્ક ઉઠાવું છું, પછી ઈજી પાછો વિરોધમાં આવી જાય. ઈજી પાછો વિરોધમાં આવી જાય, બીજા શું કે ગુરુદેવને કાંઈ ખબર પડે નહીં, એ ભાઈ કઈ હતું માફી માંગવા એમાં ને ત્યારે એવો જ હતો, અમને તો ખબર હતી આ કાંઈ સુધરો નથી, ગુરુદેવ ભોળા માણસ છે, માની જાય કે સુધરી ગયો, હવે શું કરવું, કોઈ એમ કે કોઈ વિશાળ માણસો હોય ને, બ્રેન પાવર ઘણો હોય, પણ એક સરળતાનો ગુણ હોય છે અને દોષ દ્રષ્ટિ નથી હોતી, ત્યારે એનામાં કાંઈ સુધારો આવ્યો હોય તો એને પ્રોત્સાહન આપવું એવી જ્ઞાનીઓની નીતિ હોય છે. અને કોઈ વાર એવું બને કે ઉપર ઉપરથી આવ્યો એને ખરેખર ન સુધરો, એને ખરેખર સુધરી જાય એને પ્રોત્સાહન આપતા, એવું બને, અને કોઈ વાર ન પણ સુધરે, તો સરળતાથી ગુણગ્રાહી દ્રષ્ટિથી જોનારને નુકસાન કેટલું, કાંઈ નહીં, એને કાંઈ નુકસાન નથી જવાનું, એટલે એ તો પોતાની નીતિ પ્રમાણે ચાલવાના, જ્ઞાનીઓ તો પોતાની નીતિ પ્રમાણે વર્તવાના એમ થોડા.
એમાં આ રીતે માફી માંગીને સંસ્થામાં પાછા દાખલ થાય તો સંસ્થાનો બગાડ કરે,
બરાબર છે, બગાડ કરે ત્યારે એને દૂર કરવા પડે, બીજે શું થાય, પણ કોઈ ગેરંટી કરી શકશે કે સુધરશે જ નહીં ને બગાડ જ કરશે એવું તો કોઈ ગેરંટી તો ન કરી શકે. એને સુધરવાનો અવકાશ હોય તો એને ચાન્સ આપવો એટલી ઉદારતા આપણી હોય, છતાંય ન સુધરે ને બગાડે સંસ્થા તો એ વખતે એને બગાડવું અટકાવવો જોઈએ, બીજું શું થાય, એ બગાડ અટકાવી
જોઈએ,
એ તો બીજું શું થાય, નુકસાન થવાનું હોય તો થાય, બીજું શું થાય, એને લઈને નીતિ નિયમ છોડી દીધા એવું કંઈ થોડું હોય, નુકસાન થઈ પણ જાય નહીં. ઘણા દિવસ બીજો એની સામે એક બીજી વાત કરો, સમજવા જેવી વાત છે, ઘણા એમ કે તમે બહુ સરળતા રાખો ને લોકો ગેરલાભ ઉઠાવે છે, અને નુકસાન કરે છે, તમને નુકસાન કરે, પોતાને નુકસાન કરે, શું સરળતા વાળાને શું નુકસાન, કાંઈ નથી. હું નુકસાન બે પ્રકારના, અંદરના બહારનો, આપણે બહારના નુકસાનને સમજીએ છીએ, અંદરના નુકસાનને સમજવાની જરૂર છે, સ સરળતા ન રાખો ને અસરળતા રાખો તો અંદરનું નુકસાન મોટું છે. બારમાં તો તમે સરળતા રાખો કે અસરળતા રાખો, જે થવાનું તે જ થવાનું, એમાં કોઈનું ચાલવાનું નથી. જ્ઞાની બીજાના ગુણને મુખ્ય કરે છે અને દોષને ગૌણ કરે છે. મુમુક્ષુ પણ એમ જ કરે, કેમ કે બીજાના દોષ સાથે તેને કાંઈ પ્રયોજન નથી. એની તો મસ્તુ આપણે ગુજરાતીમાં કહેવત છે, ભેંસના શિંગડા ભેંસને ભારે. એને મોટા શિંગડા હોય એમાં એનું વજન એને છે, એમાં પોતાને એની ચિંતા કરવાની જરૂર નથી. સંગ કરે તો વાગે, અવગુણી મનુષ્યનો સંગ કરે તો થાય, એ દોષ પોતાનો છે, એ અવિવેક પોતાનો. એને પરિણામ થાય પણ એવા પરિણામ ન થાય કે આ પોલિસી બદલાવી નાખો તમે, એવા પરિણામ ન થાય. આ નીતિ બદલી નાખો તમે, એવા પરિણામ ન થાય. તમારો ગેરલાભ લીધો તમારી સરળતાનો, આ એને ઘણું ખોટું કર્યું એમ ન લાગે, તમે ખોટું કર્યું એમ ન લાગે. તમે તમારા સ્થાને બરાબર હતા, એને ગેરલાભ ઉઠાવ્યો એને વધારે નુકસાન થશે. બારમાં ભલે અત્યારે રાજી થાય લાભ થયાનો, નુકસાન એને વધારે થાય. બીજાના દોષ સાથે પોતાને કાંઈ પ્રયોજન નથી અને પોતે પોતામાં આગળ વધવા માટે તેના ગુણને ગ્રહણ કરે છે. પોતે સ્વભાવ પર દ્રષ્ટિ મૂકીને હું સ્વભાવે પૂર્ણ છું એમ સ્વીકારીને પોતાના દોષ બીજાના ગુણ ગ્રહણ કરે છે. બાકી તો પોતામાં કેટલીક અલ્પતા છે, તે અલ્પતા ઉપર લક્ષ દઈને પુરુષાર્થ કેમ થાય, વિતરાગ કેમ થાય, મારી સાધક દશા કેમ આગળ જાય, એવી જાતની ભાવના પોતાને રહે છે અને તેથી પોતાના ગુણ ગૌણ કરીને પોતાના દોષને જોવે છે. જો પોતાના ગુણને મુખ્ય કરે તો અહંભાવ ઉત્પન્ન થાય, એ મોટો દોષ છે. અહંભાવ થવો તે મોટો દોષ છે. તો પર્યાય બુદ્ધિ દરેક થાય, એ ગુણનો નાશ કરે છે. અને ગુણને મુખ્ય એટલા માટે કરે છે કે ગુણનો અભાવ કરવો છે, આ ગુણ મને ઘણું નુકસાન કરશે એમ ગુણનો અભાવ કરવા માટે ગુણને મુખ્ય કરે, દોષને મુખ્ય કરે છે. આત્માર્થીઓને પણ, પહેલાં જ્ઞાનીની વાત લીધી હતી, હવે મુમુક્ષુની વાત લઈએ છીએ, કે આત્માર્થીઓને પણ તે જ પ્રયોજન રાખવાનું છે. એટલે નીતિ તો જ્ઞાનીને આત્માર્થીની એક હોવી જોઈએ, નીતિ નહીં બદલે. બીજાના ગુણ ગ્રહણ કરવા પણ પોતાના દોષ ગ્રહણ પણ તેના દોષ ગ્રહણ કરવા નહીં. બીજાના દોષને ગૌણ કરીને તેના ગુણને મુખ્ય કરીને ગ્રહણ કરે અને પોતે ક્યાં ભૂલે છે ને પોતે ક્યાં અટકે છે એમ પોતાના દોષ ઉપર દ્રષ્ટિ મૂકીને પુરુષાર્થને આગળ વધારે, પુરુષાર્થ વધારવા માટે વાત છે. પોતે સ્વભાવે પૂર્ણ છે તેનો પોતે ખ્યાલ રાખે, સ્વભાવને ભૂલી જવાની વાત નથી, એ ખ્યાલમાં રાખે અને પોતાને પુરુષાર્થ કરવાનો ઘણો બાકી છે તેવી અંદર ખટક રાખે. મુનિઓ પણ વિતરાગ કેમ થાવ, પૂર્ણ વિતરાગ કેમ થાવ, એવી ભાવનાપૂર્વક પંચ પરમેશ્વરીઓના ગુણો ઉપર દ્રષ્ટિ મૂકીને આગળ જાય છે. ગણધર દેવ પણ નમસ્કાર મંત્ર બોલે છે, પંચ પરમેશ્વરીનો નમસ્કાર મંત્ર બોલે છે. એની અંદર સાધુ બધા આવી ગયા. એક સેકન્ડ પહેલા ભાવલિંગી દશામાં આવનારો, સપ્તમ ગુણ સ્થાનને પ્રાપ્ત કરનારો સાધુ, એને નવ દીક્ષિત હોય એને નમસ્કાર પહોંચે. હવે તો એને ગણધર તો એના ગુરુ નહીં, ગુરુ હોય એના જે આચાર્ય હોય એના પણ ગુરુ ગણધર હોઈ શકે, પણ નમસ્કાર મંત્રમાં ત્રણેય કાળના સાધુઓને નમસ્કાર કરે છે. એમાં અત્યારે કોઈ દિવનિગુજમાં હોય એને અને કાળમાં કોઈ નિગુજમાં હોય વંશમાં સાધુ થશે હરિયન થશે એને નમસ્કાર કરે છે. એમાં વ્યક્તિની સાથે સંબંધ નથી, ગુણ સાથે સંબંધ છે. ગુણને નમસ્કાર છે એ ગુણ પ્રત્યે ઢળે છે, ગુણ પ્રત્યે નમે છે, તે ગુણને પ્રાપ્ત કરે છે. ચોખ્ખો હિસાબ આ છે. એમાં તર્ક ઉઠાવવા બધા તર્ક ઉઠાવવા વાળા નીકળે ઘણી વાર, તો કે સાધુને નમસ્કાર કરે તો હવે બાર તો એમ બને છે કે સાધુઓ બેઠા હોય અને આપસમાં જ્ઞાન ગોષ્ઠી કરતા હોય, એમાં એમના આચાર્ય શ્રી ગુરુ આવે તો બધા ઊભા થાય, બધા ઊભા થાય બેસી ન રહીએ. આપણે ગુરુશ્રી પધારે છે એટલે વિનય કરે, અને ગુરુ પોતાનું સ્થાન ગ્રહણ કરે ત્યારે આ મુનિઓ વંદન કરીને બેસે. હવે આ જ આચાર્યશ્રી સર્વ સાધુને નમસ્કાર કરે છે તો એ કંઈ પોતાના શિષ્યોને તો એવી રીતે નમસ્કાર કરતા નથી, શિષ્ય ગુરુને નમસ્કાર કરે છે. ગુરુ તો શિષ્યને નમસ્કાર કરીને બેસતા નથી. આનું શું તર્ક ઉઠાવે ને માણસ? જુઓ, જે નમસ્કાર મંત્ર છે એ નીતિ વિષયક વાત છે, અહીંયા વ્યક્તિ વિષયક વાત છે. વ્યક્તિ વિષયક વાત છે એટલે શું? આ બધું બહુ ચોખ્ખું કરવા જેવું છે, નહીં તો બધા અંદર કંઈક ગોટા રહી જાય. હા, અહીંયા વ્યવહાર છે, ગુરુ શિષ્ય વચ્ચેનો વ્યવહાર છે. તો ગુરુ શિષ્ય વચ્ચેનો સમુચિત વ્યવહાર એ છે કે શિષ્ય ગુરુને વંદન કરે, ગુરુ શિષ્યને વંદન ન કરે. આ સમુચિત વ્યવહાર છે. પણ નીતિ વિષયક વાત એમ છે કે ગુરુ પણ શિષ્યની અંદરમાં નમસ્કાર કરે છે કે આ બધા ભલે મારા શિષ્ય રહ્યા, એક મિનિટ પહેલા થયેલો સાધુ બીજી મિનિટે અરિહંત દશાને પ્રાપ્ત કરી શકે, હું અહીંયા છઠ્ઠા સાધને રહી જાઉં, ઉપદેશ દેતો દેતો છઠ્ઠામાં જવાબ, એ શક્યતા ખરી કે નહીં? હે, એમ જ્ઞાનીઓને ખબર છે કે મારા નિમિત્તે કોઈ ધર્મ પામ્યો હોય મારાથી આગળ જઈ શકે છે? છોકરાની જેનું થયું નથી, ગુરુદેવ નમસ્કાર કર્યા કે ન કર્યા? એટલે નીતિ વિશે એક વાત એ છે કે એને દરમાં નમે છે, બારમાં ભલે વ્યવહાર ન કરે એવી જાતમાં, છતાંય એને ભાવમાં તો એમ જ છે, અભિપ્રાયમાં તો એમ જ છે કે નમસ્કાર કરવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે એમ. અને સજ્જનતા તો કેટલી, સજ્જનતા એટલી કૃપાળુદેવનો વિષય લીધો, સુભાષભાઈને નમસ્કાર કરે છે, સુભાષભાઈ તો એમના નિમિત્તે એક મુમુક્ષુ ઉત્પન્ન થયેલા મુમુક્ષુ, પણ પોતાના ભાવો એના નિમિત્તે આવિર્ભૂત થતા હતા, પોતાના આત્મભાવો તેના નિમિત્તે આવિર્ભૂત થતા હતા. તો નિમિત્ત એટલો ઉપકારી, આત્મભાવ આવિર્ભૂત થવામાં જે નિમિત્ત થાય તે નિમિત્ત ઉપકારી, ના ઉપકારી નિમિત્ત નિવંદન હો, નમસ્કાર કરો. તમે અમારા અથાગ ઉપકારી છો, તે અર્થે તમને નમસ્કાર સિવાય બીજું શું કરીએ, લખા શકે ને? એટલી બધી સજ્જનતા હોય છે. એટલે મુનિઓ પણ ભાવનાપૂર્વક પંચ પરમેશ્વરના ગુણો પર દ્રષ્ટિ મૂકીને આગળ જાય છે. સાધક મુનિરાજ જેવો સાધના કરી પૂર્ણ થયા, તેની ભક્તિ કરી અને પોતાના પુરુષાર્થની દોરી પોતાના શુદ્ધાત્મા તરફ જોડીને આગળ જાય છે. સાધક મુનિરાજ જેવો સાધના કરીને પૂર્ણ થયા, તેની ભક્તિ કરે, પછી ભલે પોતે આગળ દીક્ષા લીધી હોય, પાછળ હોય, પોતે આચાર્ય હોય, શિષ્ય હોય, ભક્તિ કરે. માટે કરવાનું આ છે, અને કરવાનું એક કે શુદ્ધાત્મામાં જવું, તે છે સ્વરૂપમાં લીન થવું, એ કરવાનું. એટલે કેટલીક વાતો એવી હોય છે સીધી ન સમજાય, એની પાછળ ઊંડી વિચારની ઊંડી ગતિ જોઈએ.
જિનવાણી માતનો જય સનાતન દિગંબર જૈન.